સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 109, પ્રસારણ તારીખ 26 ફેબ્રુઆરી 2009. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને સજ્જતા સંઘ અમદાવાદ. આજ ફાગણી બીજના દિવસે અમારા મિત્ર મહેશભાઈ અને મીનાબેનની જેમ સમયસર રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
એ ઉમાબેન, આ મેં તો છે ને આજ હવાર હવાર માં જ બીએસસી માં પરેશભાઈ ને ફોન કર્યો. અરે, અને પછી એ જાણી લીધું કે તમે આજે કાંક અનિલ શાહ ગ્રામ વિકાસ પારિતોષિક ની વાત કરવાના છો, એટલે મેં તો મીના ને કીધું કે આજ તો એક મિનિટ નું મોડું કરવું નથી.
મોડું તો નો જ કરાય ને, હું તો અંધાય ને કેવાની છું કે આ જેવા ઉમા ભાભી જાહેરાત કરે કે તરત જ અરજી કરવામાં જરાય મોડું ન કરતા.
પણ પેલા ઉમા બેન જે માહિતી દેવાના છે એ તો સાંભળી લઈએ.
હા મહેશભાઈ, તમે તો જાણો છો કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર એટલે કે ડીએસસી કુદરતી સંસાધનોના વિકાસ થકી ગ્રામ વિકાસ ક્ષેત્રે નવીન પ્રદાન કરનાર વ્યક્તિ, સંસ્થા અને સંગઠનને દર વર્ષે અનિલ શાહ ગ્રામ વિકાસ પારિતોષિક અને ગ્રામ સંગઠન પારિતોષિક એનાયત કરે છે.
અને હું ભૂલતી ન હોઉં તો 5-6 વર્ષથી તો આ કઈક પારિતોષિક આપે જ છે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી.
પણ અનિલ શાહ ગ્રામ વિકાસ ઇનામ હાટું તો હંધાય ને ઉપયોગમાં આવી હકે એવું કામ કરનારી જાહેર, ખાનગી વ્યક્તિ કે સંસ્થા એમ ગમે ઈ અરજી કરી શકે કે નહીં?
હા, સ્વૈચ્છિક સેવાના ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિ કે સંસ્થા પણ પારિતોષિક માટે પાત્ર ગણી શકાય.
પણ ઈ વ્યક્તિ કે સંસ્થા ગુજરાતમાં જ કામ કરતી હોવી જોઈએ ને?
હા, તો ગુજરાતમાં કામ કરનારાને જ અનિલ શાહ ગ્રામ વિકાસ પારિતોષિક માટે પાત્ર ગણવામાં આવે છે.
અને મીના, એ આ પાછું કામ કઈ કાલે શરૂ કર્યું હોય ને આજે અરજી કરે એવું નહીં હો.
ત્યાં
વ્યક્તિ હોય તો ઈને 7-10 વર્ષનો ને સંસ્થા હોય તો 10-15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સાચી વાત કરી બેન?
હા, બિલકુલ સાચી વાત છે. અને એ જ રીતે આવા ગ્રામ વિકાસના નમૂના રૂપ વિકાસ કામોનું દસ્તાવેજીકરણ કરવાના કામમાં તથા જાહેર સેવાના ક્ષેત્રમાં નમૂનેદાર કામ કરતી વ્યક્તિઓને પોતાની કારકિર્દીના અનુભવોના દસ્તાવેજીકરણ માટે ટેકો પૂરો પાડવા ગ્રામ વિકાસ ફેલોશીપ પણ અપાય છે, એટલે એ માટે પણ અરજી કરી શકાય છે.
તે ઉમા ભાભી, આ ગ્રામ સંગઠન પારિતોષિક તો 2 દેવાય છે હે ને?
તને ખબર નથી? એમાં એવું છે કે ગ્રામ વિકાસ ક્ષેત્રે નમૂના રૂપ કામગીરી કરનારા મંડળ કે સંગઠન માંથી 2 ને પસંદ કરાય, એક ને પેલું ને બીજા ને બીજું ઇનામ દેવાય.
મહેશભાઈ, એમાં તમને અને બધા ખેડૂત ભાઈઓ બહેનોને કે શ્રોતા મિત્રોને મારે ખાસ એ કહેવાનું છે કે રાજ્યના ગ્રામ સંગઠનોમાંથી જેમણે કામગીરી નમૂનેદાર કરી હોય પણ બહુ જાણીતા ના હોય એવા ગ્રામ સંગઠનોને જ આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
ટૂંકમાં આવા મંડળ, સંઘ કે સંગઠને ગામડામાં એ આમ ધૂણી દખાવીને જે જે કઈ પણ ઉત્તમ કામ કર્યા હોય એની કદર કરવા ને બીજા એમાંથી કાંક શીખે એ હાટું એમનો દાખલો બીજા આગળ મૂકવાનો જ આ પારિતોષિક નો હેતુ છે. સાચી વાત?
બિલકુલ સાચી વાત. પણ સાથે એ યાદ રાખવાનું છે કે આ પારિતોષિક માટે અરજી પહોંચતી કરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ 2009.
એટલે આજથી ગણીએ તો 33 દિવસ રહ્યા. અને ઈ પેલા આમાં કોણ કોના વતી અરજી કરી હકે કે પછી કયા કયા કામને ધ્યાનમાં લેવાશે ઈ હંધું જાણવું હોય તો ડીએસસી માં પરેશભાઈ ને ફોન કરીને પૂછી લેવાનું, બરાબર ને?
બિલકુલ બરાબર ભાભી. પણ પરેશભાઈ ના પેલા જૂના ફોન નંબર પર નહી હોકે, પેલા નવા મોબાઈલ નંબર 94-285-00-597 આ મોબાઈલ નંબર પર જોડીને પૂછવાનું છે.
ઉમાબેન, ઉમાબેન, ઘડી ખમો ઘડી,
શું થયું?
પરેશભાઈ નો નંબર મને જરા ફરીને યાદ કરો.
હા હા હા, લખાઈ દો. જો અનિલ શાહ ગ્રામ વિકાસ પારિતોષિક માટે વધુ માહિતી મેળવવાની અરજી માટે પરેશભાઈ સાથે વાત કરવા મોબાઈલ નંબર છે 9 4 9 4 2 8 5 2 8 5 0 0 એટલે કે બે મીંડા,
હા 0 0
બસ 5 9 7
597
હા એટલે 94 285 2 0 597 બસ આ મોબાઈલ નંબર લખી લીધો ને તમે?
અરે મોઢે કરી નાખો તમે, તમારે પાકો હવે નો ભૂલાય.
પણ હું એમ કઉ છું કે ઈ અરજી તો જીમ ને કરવી હશે, ઉતાવળ કરશે. તમે ઓલી આપણે જે કરવાની વાત કે ભૂલી જાવ.
હા બાપા ઈ બરોબર યાદ રાખીને જ બેઠો છું. આખા શિયાળાની મહેનત કઈ આમ હાવ થોડી એળે જવા દેવાની છે.
પણ વાત શી છે તો કહો.
ખેડૂત ને બીજું શું હોય, ખેતી ની જ વાત હોય ને.
એ ઉમાબેન, આ તમે 2 અઠવાડિયા થી કયો છો ને કે બને ત્યાં સુધી વાઢવા લણવાનું વેલી હવાર માં જ રાખવાનું, એટલે ઈ તો યાદ હશે જ. પણ શિયાળું મોલ નું ખળું લેવામાં બીજું શું શું ધ્યાન રાખવું જોઈએ એ જ તમને પૂછીને પાકું કરવાનું છે.
બોલો તમે કઈ કઈ માહિતી એકઠી કરી લાવ્યા છો એ પહેલા કહો.
એ મને તો એટલું જ યાદ રહ્યું છે કે કાપણી પછી જો ખડું બરોબર ન લઈ તો 20-25% ઉપજ નો બગાડ થાય છે. તો ઈ શું સાચી વાત છે?
100% ખરી વાત છે.
અને આ ઉમાબેન, આ ઘઉં હોય કે જીરું, રહી હોય કે પછી દિવેલા, હવારના પોરમાં હજી તડકો ચઢ્યો ન હોય ત્યારે ટાઢા પોરે ધંધો પાક વાઢી ખળામાં પહોંચતો કરવો જોઈએ, બરોબર કે નહીં?
બિલકુલ બરાબર છે.
અને દાણા છૂટા પાડવા જો બળદ નું કે ટ્રેક્ટર નું પગર કરીએ એટલે નુકસાન તો થવાનું જ છે.
અને મીનાબાબી, એમાં દાણા ખરી પડવાનો, ખડું જો બરાબર પાકું લીપેલું ના હોય તો નીચેની ધૂળ કે કાંકરા ભળવાનું પણ ડર રહે છે.
અને ખળા ફરતી થોડી જ પાળી હોય છે, એટલે ક્યારેક દાણા બારે ઉડી જાય, બીજા જનાવરે બગાડ કરે, પંખીડા ચણી જાય, ને જો વાહ વંટોળ કે માવઠું થાય મારા બાપ, તો કાળી મહેનત કરીને પકવેલો પાક બગડી જવાની બીક છે.
એટલે જ તો હવે આપણે થ્રેસર થી જ દાણા છૂટા પાડવાની સલાહ આપીએ છીએ. સમય અને મજૂરી તો બચે જ, સાથે દાણા તૂટવાનો, ઉડી જવાનો કે બીજો બગાડ થવાનો ભય પણ ના રહે. સમજ્યા?
તે હે ભાભી, ઘણા ખેડૂત દાણા કાઢ્યા પછી એને 8-10 દી તડકામાં તપવા દે, તો એનાથી કઈ ફાયદો થાય ખરો?
એ ફાયદાની વાત તો આપણે અગાઉ ઘણી વાર કરી ચુક્યા છીએ ભાભી. દાણા સુકવવાથી તેમાં ભેજનું પ્રમાણ 8-10% જ રહે છે, એટલે પછી એ અનાજ કઠોળ કે તેલી બિયામાં ફૂગ નથી થતી અને જીવાત નથી પડતી. એટલે કોથળા ભરીને કે પીપમાં ભરીને ગમે તેટલો વખત આપણે રાખી મૂકીએ તો પણ તે સડતું કે બગડતું નથી.
અરે હું તો ત્યાં સુધી કહું છું કે પાકની જાત પ્રમાણે ઉપજ નોખી રાખવી, એની બરોબર સાફ સુફી કરવી, હારી ઉપજ જુદી રાખવી કે એની ગુણવત્તા પ્રમાણે નોખા વકલ પાડવી, તો ભાવે ઈ પ્રમાણે મળે ને આપણી મહેનત કાંક લેખે લાગે.
લે ઈ તો આપણે કરીએ જ છીએ ને. અને પછી કઈ જાત કયા કોથળા કે પીપમાં છે એનું ધ્યાન રહે, ઈ આટું ઓલી ઓલી ભૂહાય નહીં એવી સૌથી મોટા અક્ષરે લખીએ છીએ તો ખરા.
ભાભી, બધા ખેડૂત મિત્રોએ હવે આ પદ્ધતિ કે રીત અપનાવવાની જરૂર છે અને તો જ આપણી મહેનતનું પૂરું વળતર મળશે.
ઉમાબેન, મારું તો એક જ જ્ઞાન, જેટલી જાગૃતિ ખાતર બિયારણ ને દવા લાવવામાં રાખી એટલી જાગૃતિ જો પાક લેવામાં રાખીએ તો ખેતી ખોટનો ધંધો કોઈ દી ના
થાય. બરાબર,
પાક ઉભો હોય ત્યારે એના માથે બરોબર નજર રાખતા રહીએ, એમાં નિંદામણ ન થવા દઈએ તો પાક હારો જ ઉતરવાનો છે.
મીનાબાવી, કેટલાક ડાયા માણસો એ એક સરસ વાત કરી છે. કહો. એમણે કહ્યું છે કે પાકને જરૂર છે કાળજીની, પ્રેમની, બાળી નાખે એવા રસાયણોની નહીં.
બહુ સાચી વાત કરી. પણ આમાં થાય છે કેવું કે કેટલીક વાર દવા છાંટ્યા વિના બીજો કઈ છૂટકો ન હોય એટલે દવા તો છાંટવી જ પડે ને.
પણ એ વખતે બીજું નુકસાન ઓછામાં ઓછું થાય એવી જ દવા પસંદ કરવી જોઈએ.
એ ભાભી, અમે તો શું કરીએ છે ખબર છે?
શું?
આ વરસ મગફળી વાવી છે ને, તો એમાં 2 મહિના સુધી નિંદામણ જરાય નહીં થવા દઈ.
સરસ કહેવાય. તો એ માટે શું કરો છો?
બીજું શું કરવાનું હોય? પહેલું તો વાવણી પછી પહેલું પિયત દીધા પછી તરત જયારે જમીનમાં ભેજ હોય પણ પાક કે નિંદામણ કઈ ન ઉગ્યું હોય ત્યારે જ નિંદામણ નાશક દવા પેલી કઈ
ફ્લુ ક્લોરાલિન અથવા ઓક્સી ફ્લુઓરફેન
આજુબાજુ જમીન માથે છાંટી દઈ છે એટલે નિંદામણ ઉગતું ઝટકી જાય.
પછી બીજા 15 દી રહી ફેરવી નાખવી બેલી એટલે ચાહ થઈ જાય ચોખ્ખા.
અને હવે બીજા પિયત પછી 1.5 મહિને નિંદામણ નાશક ફરીને છાંટી દેશું એટલે તમારે 2 મહિના સુધી નિરાંત નિંદામણ થાય જ નહીં.
એ જ રીતે ઉનાળુ કઠોળમાં પણ નિંદામણ નહીં થવા દેવાનું. વળી ફૂટના સમયે કોઈ પણ પાકને પાણીની જરૂર પડે એટલે ફૂટ આવવાની, બાજરી જેવો પાક ભોથે પડવાની કે એવી કટોકટીની અવસ્થાએ પિયત અચૂક આપવાનું, નહીતર પાકનો વિકાસ અટકી જાય અને સરવાળે ઉત્પાદન ઓછું આવે.
એ ભાભી, ઘણા ખેડૂત એક નવો જ અખતરો કરે છે. તમે તો જાણો જ છો કે આ વર્ષે તડકા બહુ પડવા માંડ્યા છે, એટલે જો ચડતા બપોરે પિયત દઈ અડધું પાણી તો તડકામાં વરાળ થઈ જાય, અને જો વધારે પાણી દઈ તો તલ જેવા કુણા પાકમાં પાણી વધારે પડી જાય અને પાક માંડે પીળો પડવા અને ખેડૂત બાપડો પડી જાય સંત્યામાં.
ત્યાં મીના ઈ હાટું તો ઉમાબેન કેટલી વાર કે છે કે પાક ને ભેજ ની જરૂર છે, પાણી ની નહી.
જમીન હલકી અને રેતાળ હોય ને વધારે પાણી આપીએ તો પાણી ની સાથે ખાતર પણ જમીનમાં ઊંડું ઉતરી જાય.
અને ઉગતા પાક ના મૂળ હોય નાના એટલે હંધાય, પોષક તત્વો વ્યા જાય ઈની 5 બાર, બસ ખેલ ખતમ. ખાતર દીધું હોવા છતાં પાક ને ખાતર નો મળે, નહીં નો વિકાસ અટકી જાય.
મહેશભાઈ, એટલે જ તો આપણે કહીએ છીએ કે ઉનાળામાં સાંજના સમયે હલકું હલકું જ પાણી આપવું જોઈએ,
બરાબર,
જેથી આખી રાત પાક એ ભેજ સાથે પોષક તત્વો શોષી લે અને બીજા દિવસે સવારે કુણા તડકામાં એમાંથી ખોરાક બનાવી લે.
પછી ભલે બપોરે તીખો તડકો પડે ત્યારે ઈના પાંદડામાંથી વધારાનું પાણી ઉડી જાય અને પાકને કઈ ન થાય.
અરે પણ હવે મને કાક થવા માંડ્યું છે ઉમાબેન.
કેમ શું થયું?
હવે હું તમે ભૂલી જાવ છો.
શું થયું?
આ ઘડિયાળ હામુ તો જરી જુઓ, આપણી વાતચીત પૂરી કરવાનો સમય પૂરો થવા માંડ્યો.
તો એમાં શું છે, પૂછી લઈએ આજનો ઇનામી સવાલ
ઝટપટ ઝટપટ,
પછી જાહેર કરી દઈએ 104માં કાર્યક્રમમાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં ઇનામ માટે વિજેતા બનેલા 2 મિત્રોના નામ.
થવા દો, બોલો બોલો આજનો સવાલ બોલો એટલે હું લખી લઉં.
હા તો લખો, આજનો સવાલ છે, કાચા ખળામાં પાક લેવાથી ઉપજને કેટલું નુકસાન થઈ શકે છે?
કાચા ખળામાં પાક લેવાથી ઉપજને કેટલું નુકસાન થઈ શકે છે?
અને હવે ઈ કહી દો કે ઇનામ કોને કોને મળ્યા છે, જલ્દી કયો.
મીનાભાભી, 104માં કાર્યક્રમનો જવાબ આપનારા મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગામ સુરેલીના સુનિલભાઈ ડી ચૌહાણ.
અને પેલું ઇનામ કોણ જીતે છે
એ તમે વાંચો. લો
લો તો ભાઈ ને બેનું, આ ફેરા 251 રૂપિયાનું પહેલું ઇનામ મેળવી જાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના મંજુલાબેન એન મકવાણા.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 અભિનંદન, બાકીના તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
એ થાય એટલો આ હંધાય જ્ઞાનનો ઉપયોગ કરજો અને ગ્રામ વિકાસનું સારું કામ તમારે ત્યાં થતું હોય એની જાણ DSC માં કરજો.
DSC નો ફોન નંબર તો બધા પાસે છે જ, 0 27 17 235 995.
ને ટપાલ લખવાનું સરનામું જગ જાહેર છે, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચતી કરવાનું કામ DSC અને સજ્જતા સંઘનું, અને એને પ્રતિસાદ આપવાનું કામ છે તમારું.
એટલે આપણા ફાયદા હાટું એનો અમલ કરજો ને ખેતીને ફાયદા કારક બનાવજો. બસ એટલી ભલામણ હારે કહીએ છીએ તમને. હવે
નમસ્તે, આવજો.